पर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरा ननाम्बुजम पूजितम सुर नरोत्तमेर मुदा धर्मनंदन महाविचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान। श्री हरि कृष्ण महाराज। वाला वाला महाराज, वाला संतो अने आप सब वाला भक्तों ने मारा जय स्वामी। आज संवत 2067 अषाढ़ सुद तीरथ छे। आज જયા પાર્વતી વ્રતનો આરંભ મોળાકત પ્રારંભ થાય છે। તારીખ 13/7/11 બુધવાર પૂર પહેલું તરંગ 39મું શ્રીહરિ જન્મોત્સવ શ્રીહરિના નાશ માટે કાલિદત્તે મોકલેલ કૃત્યાઓ ભગવાન શ્રીહરિનું શ્રેષ્ઠ રસભર્યું પ્રાગટ્ય ચરિત્ર સાંભળીને વિશાળ બુદ્ધિવાળા અને અપાર સદગુણવાળા ઉત્તમ રાજા ઘણા જ રાજી થયા। આ સાગર છે, સાગરમાંથી મોતી નીકળે કે ન નીકળે, પણ તમે કોઈ મોતી લઈ લ્યો છો? જાય બધા દરિયામાં પાછા, રોજ હવારે આ સાગરનું મંથન થાય, વલોણું થાય, એમાંથી મોતી નીકળે। તો આ દીકરીઓને ધન્યવાદ ને, મોતીઓ બધા પકડી લેશ, મોતી પરોવી લેશ, એની સુંદર માળારૂપી નોટ તૈયાર કરે છે, પછી માળા અર્પણ કરશે, એનો સત્સંગને લાભ થશે, ત્યારે એમને ખુદને લાભ તો થાય જ ને। પાછી અગત્યતા એ વાતની છે કે એમણે કાંઈ આવું કાંઈ અમારું નામ આવે કે અમારું આ છપાય કે એવું કાંઈ નહીં, એના દિલમાં તેક જ ભાવના, આવું બધું કરીએ તો ભગવાન રાજી થાય, આપણું જીવન સુધરે, આપણામાં સદગુણ આવે, સદગુણે કરીને ભગવાન રાજી થાય। અરે એવા ગુણે રીઝા ગીરધારી, ભગવાનને રીઝવવા માટે આપણી પાસે ઝાઝા પૈસાની જરૂર નથી, મોટા ધંધાની જરૂર નથી, ગામમાં આપણી બહુ આબરૂની જરૂર નથી, બહુ રૂપાળા હોય એટલે ભગવાન રાજી થાય એવી રૂપની જરૂર નથી, મેકઅપની જરૂર નથી, વાળે વાળે મોતી પૂરવત હોય ભગવાન રાજી ન થાય, હારી ઉત્તમ નાતમાં જન્મ છે એ કંઈ ભગવાનની પ્રસન્નતાનું કારણ નથી। ભગવાનને બે જ વસ્તુ બહુ ગમે, એક તમે એને પ્રેમ કરો અને બીજો સદગુણો કેળવો, ગુણને વશ ગોવિંદ અને પ્રેમને આધીન પાતળ્યો, આ બે શબ્દ યાદ રાખો, ગુણને વશ ગોવિંદ અને પ્રેમને વશ પાતળ્યો। પરમેશ્વર બહુ મોટા છે, એને આપણી પાસેથી કોઈ અપેક્ષા નથી, પણ ગુણ વસ્તુ જેવી છે, દુશ્મનમાં હોય ને તોય આપણે ખુશ થઈએ છીએ। હો, ગુણ તો સુંદર ગાર્ડન છે ને, દુશ્મનનો હોય તોય ફોરેમ આપે, અને ગટર તો આપણા ઘરની હોય તો દુર્ગંધ જ ફેલાવે, દુર્ગુણ એટલે ગટર। કોઈનું સરસ ખેતર હોય, બંગલો હોય, મકાન હોય, ઓફિસ હોય, ધંધો હોય, કપડાં હોય, રીતભાત હોય, તો આપણે એને ઓળખતાય ન હોઈએ, તો એ જોઈને આપણને ખુશ થઈએ છીએ કે વાહ શું સરસ, શું સરસ આનું ખેતર, કેટલા સીધા સા, શું આનું ઘર કેટલું ચોખ્ખું, ખુશ થઈએ છીએ કે નહીં? એ ગુણ કહેવાય। રહેણી કેણી કોઈની સારી હોય, કોઈની વાણી સારી હોય, વિવેક વિનય વર્તન સારું હોય તો આપણે રાજી થઈ જઈએ, તો ભગવાનને રાજી થાય છે, ભગવાન રાજી થાય, સંતો રાજી થાય, અને એ રાજી પો એટલે આપણી જિંદગીનું અણમોલ અણમોલ ધન કો, અમૃત કો, સુખ કો, આનંદ કો, એ વસ્તુ બહુ ન્યારી છે। રાજીપો રળવાની જે ચીવટ છે ને, એ અદ્ભુત બાબત છે અને એ અલૌકિક ચીજ છે। ઘણા માણસને હજી આ વાત પકડાણી નથી, સ્વાર્થમાં માણસ રમે, મૂળ જીવ વેપારી સ્વાર્થી લો, માનનો ભૂખ્યો, વિષયનો ભૂખ્યો, મતલબી દેહાભિમાની, એટલે એને વેપારિક ને સ્વાર્થિક ને લૌકિક બુદ્ધિમાંથી બારું નથી નીકળાતું. ઘણા વર્ષથી સત્સંગ કર્યો, કથા કરી, આ તે બધું કર્યું, પણ સમાજમાં લોકમાં આ દેહમાં રહેલા જીવને વાતાવરણની અસરથી સંપૂર્ણ બારું નથી નીકળાતું. પ્રેમની દુનિયામાં, અલૌકિક દુનિયામાં, સમર્પણની દુનિયામાં, ભગવાનને સંતોને રાજી કરવાની જે દુનિયા છે, જે નિરાલી દુનિયા છે, જ્યાં વેપાર નથી હોત, ત્યાં કાંઈ ધંધા પાણી નથી, ત્યાં તો ખુવાર થવાની વાત છે, હોમાઈ જવાની વાત છે. આ છેડેથી જીવ એ છેડે પોકતો નથી. નિર્મળ પ્રેમની જ્યાં ગંગા વહેતી હોય ને, ત્યાં અમૃત ફીકા લાગે એની પાસે, સ્વર્ગમાં રહેલા અમૃત ફીકા લાગે. આપણે મૃત્યુલોકના માનવી છીએ, અહીંયા આપણી પાસે અમૃતના દરિયા નથી. સ્વર્ગમાં અમૃત પીતા છે બધા, પણ સ્વર્ગવાળા પાસે જે નથી ને, એ મૃત્યુલોકવાળા પાસે એક ચીજ અતિ અદ્ભુત ને અજોડ છે, નિસ્વાર્થ પ્રેમ, સાચી રાજીપાની ભૂખ, ભગવાનને ભગવાનના સંતોના સાચા રાજીપાની ભૂખ, એની પાસે અમૃત ફીકું લાગે. આ એટલી ઊંચી વાત છે, એ આપણી પાસે છે, માનવીઓ પાસે છે, આ છે. દેવતાઓ વિષયી છે, સ્વાર્થી છે, અને એટલે તો એ સ્વર્ગમાં ગયા છે મોજ શોખ માણવા. જ્યારે મનુષ્યમાં અમુક ભક્તો, સંતો, માનવીઓ એવા છે કે જે બીજાને માટે ખુવાર થઈ જાય, એનો જે એવો ઊંચો ઉમદા ઉદાર જે સ્વભાવ છે, એવા જે સાત્વિક ને સજ્જન ને સીધા ને મર્યાદા વાળા સાચા સત્યનિષ્ઠ માનવીઓ જો પરમેશ્વરને ઓળખે, ભગવાનના સાચા સંતો ભક્તોને ઓળખે, અને એના ઉમદા ગુણોને ભગવાન સાથે જોડીને ભગવાનમાં પ્રેમ કરે ને ભગવાનમાં સમર્પિત થાય ને ભગવાનને સંતો ભક્તોને રાજી કરવાની જે અલૌકિક કળા, એ પ્રસન્નતામાં જે સુખ છે, જેની આગળ અમૃત ફીકું લાગે મેં કહ્યું, એ જો સમજાઈ જાય તો રાજીપો રળવા જેવી ચીજ છે. અને આપણે થાય એવું છે, મનુષ્યથી એ થાય એવું છે. એટલે આ સત્સંગમાં જે માણસ માનની આશા છોડીને વિષયની ગંધ પણ જેના હૈયામાં હોય નહીં, બસ મારો લાડીલો ભગવાન, પ્રાણ પ્યારો પ્રભુ, અને પ્રભુને વાલા લાડીલા, નિસ્વાર્થ મૂર્તિ એવા જે આ સંતો ભક્તો કેમ રાજી થાય, એના અંતરમાં મારાથી હું એક જરી કંઈ ખુશી જો લાવી શકું, એને આનંદિત કરી શકું, તો મારું જીવન ધન્ય છે એમ જે સમજે, તો એ આ સ્વાર્થેલી દુનિયાથી બહાર આવી ગયો, એ નીકળી ગયો કહેવાય. અને યાદ રાખજો, આ સ્વાર્થેલી દુનિયામાંથી પર ગયો એમ નહીં, એ તો સ્વર્ગાદિક દેવ લોકોથી પણ પર ઉઠ્યો, એ તો અલૌકિક થઈ ગયો, અક્ષરધામ બની ગયો, બ્રહ્મ બની ગયો, ચૈતન્ય બની ગયો, ભગવાનનું રહેવાનું ઘર બની ગયો. હો, એ તો હાલતું ચાલતું ભગવાનનું સ્વરૂપ બની ગયો, એના પગમાં પ્રભુના પગને, એની આંખમાં પ્રભુની આંખને, એના હાથમાં હરિના હાથ, એવો થઈ ગયો, ગયો માયિક ભાવ, એની વૃત્તિઓમાં પરમાત્મા આવી ગયા, કેમ જે એને ભગવાનની ભૂખ ઊભી થઈ ગઈ ને, પરમેશ્વરની પ્રસન્નતાની જે ભૂખ છે એને જ ભગવાનની ભૂખ કહેવાય, બીજી ન સમજતા. એને રાજી કર્યાની જે ભૂખ છે એ જ ભગવાનની ભૂખ છે, અને ભગવાનને રાજી કર્યાની જો અહીંયામાં ભૂખ નથી, અને તમે મારે ભગવાનની ભૂખ છે એમ માનીને દોડશો તો મેળ નહીં પડે. ભગવાનને ભગવાનનો રાજીકો બે વસ્તુ નથી, ભગવાનને ભગવાનનું સુખ એ બે અલગ જુદી બે વસ્તુ નથી. ભગવાન કહો, સુખ કહો, કે ભગવાનનો રાજીપો કહો, મૂર્તિ કહો કે આનંદ કહો, ભગવાન કહો કે આનંદ કહો, બધું એક જ છે, અલગ પડતું જ નથી. અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂ પર ઠામ, એવા ભગવાન અને એની પ્રસન્નતા જે આપણે અંદરથી ઈચ્છાય, રાત દિવસ એની ઝંખના રહે કે મારો વાલો રાજી થાય. એક વાત યાદ રાખજો, આપણે ભગવાન જોઈએ છે, હો, પણ ભગવાનમાં એવું હેત કરી નથી શકતા. અને જેનામાં તમને હેત ન હોય ને, એની પ્રસન્નતા તમે મેળવવાની ઈચ્છા કરો તોય એ થઈ શકે નહીં. જેને તમારે રાજી કરવા હોય ને, એમાં તમારે હેત કરવું જોઈએ, એમાં હેત હોવું જોઈએ. હેત હોય ને તો ખબર ન હોય તોય આખો દિવસ એ કેમ રાજી થાય, એમ જ વિચારાય, એમ જ વર્તાય, એમ જ બોલાય, ઓટોમેટિક થાય. હેત વિના ક્યાંથી થાય? બૈરા છોકરામાં હેત છે તેને ન ગમે એવું કરી શકતા નથી, ને એને ગમતું ઓટોમેટિક થયા કરે છે. ઘણાને નાતમાં હેત છે, ઘણાને બાપમાં, મામાં, પત્નીમાં, પુત્રોમાં, ભાઈમાં, કુટુંબમાં, ભાભીમાં, તો ઓટોમેટિક એને આનંદ થાય, એમ આપણાથી બોલાઈ જાય છે, વર્તાઈ જાય છે, એવું કંઈક બની જાય છે. હેત છે એટલે જો ભગવાનમાં સંતો ભક્તોમાં હેત હોય તો એને માટે એમ જ થાય. આખું જીવન એમ જીવાય, એને ન ગમતો હોય થઈ શકે નહીં. અને અંતર આત્મા ના કે કોના સારું કરવું, સમજ્યા? પેલી ડોશીએ કીધું હતું કે હાથ રંગીને વીરા શું કરું એનો જોનારો પ્રદેશ. હું હાથ રંગવાના કોને બતાડવાના, શું રંગવાના કહેશો? એમ ભગવાનના ભક્તને હરેક ક્રિયામાં એમ થાય, કોને સારું, મારો ભગવાનને મારા સંતો ભક્તો જો જોવે તો મારે કરવું, બાકી કોને સારું કરવું, શું કરવાનું? આને કહેવાય પ્રેમ. પ્રેમ નહીં ભલા તો એને રાજીવ કરવાની ભાવના ક્યાંથી હોય? મેળવવાની ભાવના રહે પણ રાજી કરવાની ભાવના ન થાય. ઊંડું બોલું છું, તમને સોનામાં પ્રેમ હોય, હીરામાં પ્રેમ હોય, હીરા મોતીના સુંદર હારમાં પ્રેમ હોય, સુંદર બંગલામાં પ્રેમ હોય, ગાડીમાં પ્રેમ હોય, તો તમને એને મેળવવાની ઈચ્છા થાય, સમજાણું? પણ એને રાજી કરવાની ઈચ્છા ન થાય. ખ્યાલ આવે છે? એ પ્રેમ જુદો છે ને હું કહું એ પ્રેમ જુદો છે. માત્ર મેળવવાની ઈચ્છા થાય છે પણ રાજી કરવાની ઈચ્છા નથી થતી. એમ કેમ? ભગવાનને મેળવવાની ઈચ્છા થાય પણ ભગવાનને રાજી કરવાનું મન ન થાય. એ જડ ન હોય, એ હીરા માણેક કે બંગલા જેવા જડ, સોના ચાંદી જેવા કે સોના ચાંદીના હાર જેવા જડ નથી કે બસ મને આ મળી જાય તો સારું. એમ મળી ન જાય, એને રાજી કરો. અને રાજી કરવા માટે તો આપણે એના મળી જવું પડે, પછી એ આપણને મળી જાય. આપણે મનગમતું મેળવવું પડે, એના ગમતામાં ભળી જવું પડે, પછી એ આપણામાં ભળી જાય. બોલો. માટે ભગવાનને રાજી કર્યાની જે ભાવના છે એ બહુ ઊંચી વાત છે. પરમેશ્વર અને પરમેશ્વરના સંતો ભક્તોની જે કોઈ પણ લાલસા વિના પ્રસન્નતા જે ચાહવી, અને એને માટે જે વહેલા ઉઠી જવું, એને માટે જે રાત આખી જાગવું, એને માટે તન તોડ મન મોડ મહેનત વર્ષો સુધી કરવી થાક્યા વિના, એવી શ્રદ્ધા રાખવી એ નાની હુંની વાત નથી. આજ પણ આ સત્સંગમાં એવા ઘણાય ભક્તો છે, ઘણા બહેનો છે, ઘણા બાળકો એવા છે, અને ઘણી યુવતીઓ અને યુવાનો એવા છે, તો ઘણા વૃદ્ધો એવા છે, 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 બધે જ છે. વિદેશમાંય છે, દેશમાંય છે, મુંબઈમાં છે, સુરતમાંય છે, ભાવનગરમાંય છે, બધાય ગામડે ગામડે છે, શહેરે શહેરે છે. ઓળખવા જોઈએ, એને ઓળખવા જોઈએ. પોતાનું કરી લેવાની જ ગેમ જ્યાં રમાતી હોય ને, ત્યાં સત્સંગ કરતા હોય ને તોય હવા જ ન આવે. જ્યાં બીજાના ભલામાં પોતાનું ભલું દેખાતું હોય ત્યાં મૃત્યુલોક હોય ને તોય પણ દિવ્ય લોકનો આભાસ થાય છે. અને સ્વાર્થપરાયણ તો સ્વર્ગ લોકમાં ધીંગાણા થાય છે. માણસ સમજી શકતા નથી. એનું વેપારી માઇન્ડ, સ્વાર્થીલું માઇન્ડ, લૌકિક બુદ્ધિવાળું માઇન્ડ બદલાતું નથી. થોડી વાર આવા દિવ્ય સત્સંગમાં આવે છે તો થોડા સારા વિચારો ફૂટે છે જરૂર. ક્યારેક સાંજ સવારે કથામાંથી કે શાસ્ત્રમાંથી કે ઘરી ઈચ્છાથી સત્વગુણ વર્તતો હોય ત્યારે કાંઈક ઠોકર વાગી જાય બરાબરની, ત્યારે સારા વિચારો આવે છે માણસને. ઘણી વાર માણસ જાગે પણ તરત દુનિયાના સંસર્ગનો ક્લોરોફોર્મ લાગતા વળી પાછો બીજા માનવીઓ જેવો જ સ્વાર્થીલો અને વિચિત્ર પ્રકારનો બની જાય છે. કહેતા ઊંઘી જાય છે. જાગેલો ને જાગેલો આપણા આત્મા રે અખંડ, તો એની વાત જુદી છે. માણસ જ્યારે ઊંઘી જાય ત્યારે જરૂર એક્સિડન્ટ થાય છે. તમને ખબર છે હું ઊંઘ કોને કહું છું ને જાગ્યા કોને કહું છું? ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને માટે એમના આનંદ ખાતર જેટલા શ્વાસ લેવાય એટલી વાર જ હું જાગેલા કહું છું. દેહાભિમાન આવે, મતલબ આવે, માન આવે, વિષયની વાસના ઉદય થાય એટલે ઊંઘી ગયા ગણાય. અને જીવનની ગતિ તો નોનસ્ટોપ ચાલુ છે. જેમ રોડ ઉપર 140ની સ્પીડમાં આપણી ગાડી સતત જતી હોય એમ આપણું જીવન સતત વહેતું છે. એમાં ઊંઘ્યું પરવડે નહીં. અરે ભાઈ, આપણે જે ગાડી લઈને અહીંથી વડતાલ કે જઈએ છીએ ત્યારે થોડીક વાર આપણી ગાડીને આપણે ઊભી રાખવી હોય તો રાખી શકીએ છીએ, રોડની સાઈડમાં લઈ શકીએ છીએ, રેસ્ટ એરિયામાં લઈ જઈ શકીએ છીએ, આ બધું થઈ શકે છે. પરંતુ એટલું યાદ રાખજો, જ્યારથી જન્મા અને પહેલો શ્વાસ લીધો અને હાર્ટ ઉપડ્યું ત્યારથી છેલ્લા શ્વાસ સુધી, હાર્ટ બંધ થાય ત્યાં સુધી આ જીવન ગાડીને કોઈ રોડ ઉપર કોઈ રેસ્ટ એરિયામાં ક્યાંય પાર્કિંગ કરી શકાતી નથી. આની નોનસ્ટોપ ગતિ ચાલુ છે. માટે જોલું પરવડે જ નહીં. જીવન ગાડીમાં ઊંઘાઈએ એમાં એક્સિડન્ટ થાય તરત જ. મોટા મોટા એક્સિડન્ટ કર્યા છે. ઊંઘી ગયા છે ને કોઈ વાસનામાં, કોઈ માનમાં, અહમમાં ઊંઘ્યા એટલે ભટકાણા જ હોય, કંઈક દુઃખ આવ્યા જ હોય. માટે અખંડ જાગવું જોઈએ. કહેતા ભગવાન અને ભગવાનના ભક્તો સંતોને ઓળખીને એમના માટે શ્વાસ લેવા એ જાગ્યા. અને દેહાભિમાની થઈને આ લોકના ભોગ સુખ માટે જેટલું જીવાય એટલું ઊંઘ્યા જ છીએ, અને એમાંથી દુઃખ સિવાય કાંઈ બીજું મળશે નહીં. લાવો હોનાન પત્ર લખી દો, કહેતા હતો. એ જ નીકળ્યા. કોઈ નીકળ્યું નથી કાંઈ. સૃષ્ટિ રચાણી એને યુગો વિયાઈ ગયા, એ બધા જીવીને વિયાઈ ગયા. આ ધૂળમાંથી દેહ થયા અને પાછા દેહ ધૂળ થયા. કંઈક અનુભવો આ ધરતીની માટીમાં પડ્યા છે. બધાએ ભગવાન જ્યારે ભૂલ્યા છે ત્યારે દુઃખી થયા છે. માટે પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવના એ ઊંચામૂંચી ભાવના છે. અને એવી ભાવનાથી જે કોઈ કથા સાંભળે છે, સત્સંગની સેવા કરે છે, તે બધાએ ધન્ય છે. એ યુવક મંડળ હોય તોય ધન્ય, યુવતી મંડળ હોય તોય ધન્ય, મહિલા મંડળ હોય તોય ધન્ય, ડોહા મંડળ હોય તોય ધન્ય, બાલ બાલિકા મંડળને ધન્ય. કે જેને કોઈ માન મોટાઈની ઈચ્છા નથી, કોઈ વિષયનો અંકુર નથી, બસ નિર્મળ ભાવથી જે આ સત્સંગની સેવા કરે છે. હમણાં પ્રસાદ ખાવાની ભાવના હોય ને તોય આપણે સમજીએ કે રસાસ્વાદ રૂપી વિષય આને ખેંચી લાવે છે ને એટલે દોડાદોડી કરે છે, એવા બે આમ તેમ ફલાણું ટીકડું. પણ જેને નથી કોઈ શબ્દની ભાવના કે મારા વખાણ થાય, નથી કોઈ સ્પર્શની ભાવના, નથી કોઈ રૂપની ચાહના, નથી કોઈ રસની અંદર ઈચ્છા, નથી કોઈ ગંધની, પંચ વિષયથી પરે, અને ક્યારેય એમ થતું નથી કે આપણને કાંઈ બોલાવ્યા નહીં, માન આપ્યું નહીં, હાર પહેરાવવામાં, આરતીમાં આપણું કાંઈ નામ લીધું નહીં, આપણી નાતનું લીધું નહીં, આપણને કોઈ ગણતું નથી, ને એવી જ એને કોઈ ભાવના નથી. બસ ડૂબીને રહેવું, હવના સુખાર્થે જીવવું. આમ જ્યારે થાય ત્યારે એનામાં ભગવાનના ગુણ આવ્યા કહેવાય, અને એ સાચો જાગ્યો કહેવાય. થઈ શકે તો કર્યા જેવું ખરું. વાત તો ઘણી ઊંચી છે પરંતુ પરમેશ્વરની એ પાયમાની છે, એટલે મારે કામની છે અને તમારે બધાને કામની છે. એમ રોજ આ કથા જે ભાવથી સાંભળે એ અવશ્ય બદલી જાય, એ લૌકિક મટીને અલૌકિક થઈ જાય, એ માનવ મટીને દેવ થઈ જાય, એ બદ્ધ મટીને મુક્ત થઈ જાય, થઈ જાય ને, એના દુર્ગુણો વ્યા જાય, સદગુણોની સુવાસ એનામાંથી મહેકવા માંડે, એ ગટર મટીને ગાર્ડન થઈ જાય. રોજની આ કથા તો માણાને ક્યાંની ક્યાં લઈ જાય. રોજ થોડું થોડું ચણતા ચણતા દોઢો માળે વહી જાય માણા, બોલો તો લગતા લઈઓ થાય ને, ટીપે ટીપે સરોવર ભરાય, વાત સાંભળી છે ને તમે? અને પગપાળા હલવા માંડીએ તો પૃથ્વી આખી ફરી આવીએ. બોલો, આ રોજની કથા તો માણસ ન્યાલ કરી દે, ચૂકવી નહીં કોઈ દી, હા ભળવે જ. અને એમાંય હવે તો કથામાં કથાના મેન પાત્ર તરીકે પુરુષોત્તમ નારાયણની એન્ટ્રી થઈ. બોલો, જેને માટે ગ્રંથ લખાણો છે એ મુખ્ય હીરો કાલે મુંબઈમાં પ્રગટ થયો. બોલો, અદા એક્શનની સાથે પડદા ઉપર દેખાણો, જોવો હવે એના ખેલ બધા જબરા ખેલ છે. અને આ આપણું ફિલ્મ તો રોજનું 1.5 કલાકનો શો અને 8 વર્ષનું લાંબુ, 7-8 વર્ષ થઈ રહ્યા છે ભાઈ, જબરી વાત છે ને. અને આપણું ફિલ્મ એટલે હરિચરિતામાં સાગર, મુખ્ય હીરો સહજાનંદ સ્વામી, અને રોજ રોજ એના ચરિત્રને રોજ રોજ એની જ્ઞાનભરી વાતો સાંભળવાની. કોણ કહે છે કે આપણે હવે બગડેલા રહેશું? કોણ કહે છે કે આપણે હવે નહીં સુધરી શકીએ? કોણ એવું બોલ્યો? એવું નબળું કોણે કીધું? લ્યા વાત કરો છો તે? હવે તો બેડો પાર. આધાન સ્વામીને લાખો વંદન કે એમણે આવો મોટો આપણને ગ્રંથ આપ્યો. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા હવે તો મને બહુ મજા આવશે. હવે તો ભગવાનને ધ્યાનમાં ધરવામાં જરાય મહેનત નહીં, કેમ જે હવે તો પડદા ઉપર જ પ્રભુ, એટલે આપણને દેખાવાના જ ઉગાડી આંખી, એમાં આંખી વીંછીને બળ કરવું પડે એવું છે નહીં. ઉત્તમ રાજા બહુ રાજી થઈ ગયા ભગવાનના પ્રાગટ્યની વાત સાંભળીને, અને એ બોલ્યા, બાલચરિત્ર ભગવાન કે મહાપરમ રસ ખાન, નૃપતિ સો પૂછત ભયે મુનિ કો કરી બખાન. ભગવાનના બાલચરિત્ર તો શ્રેષ્ઠ રસની ખાણ જેવા છે. એની પ્રશંસા કરીને ઉત્તમ રાજાએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું,
હરિચરિત્ર પાર અમૃત રસ સાગર મહા,
હરિચરિત્ર પાર અમૃત રસ સાગર મહા,
તુમ હમુનિ ઉદાર સો મિલે મોહે આયક,
સો મિલે મોય આયક.
દાદા ખાચર કે શ્રીહરિના અપાર ચરિત્ર છે, અપાર તે મહાન અમૃત રસ ભરેલા સાગર જેવા છે, એટલે અમૃત રસ સાગર મહા. અને હે મુક્તાનંદ સ્વામી, આપ ઉદાર સદગુરુ છો તે મારા સદભાગ્યથી મને પ્રાપ્ત થયા છો. તમે સદગુરુ મને પ્રાપ્ત થયા છો અને તમારામાં ભગવાનના ચરિત્રનો સાગર ભર્યો છે, લ્યો, અને એ તમે મન મળી ગયા. હું તો ભાગ્યશાળી થઈ ગયો કે દાદા ખાચર કે સાધુ મળે, પણ જે ચરિત્રની ખાણી જેવા સાધુ મળે તે ભગવાનના ચરિત્ર પટપટપટ વાતું કર્યા જ કરે તો આપણે પાવન થઈ જાય ને. તો એટલે એ ભગવાનના ચરિત્રના સાગર સમા સાધુ ગણાય. બાકી તો સાપા બાપા વાંચીને બીજું ત્રીજું કેટલોક ડખો મગજમાં ઘાલીને આવ્યા હોય ને, આપણે બેહવી ભેગી એવી બધી વાતો એ સડે ને એવા સડાવે ને પૂછપૂછ કરે, કેટલા ધંધા પાણી છોકરા કેટલા, હવે આવી વાતો કરે તો એ કાંઈ ભગવત ચરિત્રના સાગર સમાસંત ન ગણાય. સમજાણું? મુક્તાનંદ સ્વામી, તમારા જેવા ચરિત્રના સાગર સમા સાધુ મને મળ્યા, હું તો ભાગ્યશાળી થઈ ગયો. ઉત્તમ રાજાની વાત સાંભળીને મુક્તાનંદ સ્વામી અમૃતના વરસાદની જડીની જેમ બાળચરિત્રની જડી વરસાવા લાગ્યા. જોઈ લે, વરસાદ વરસે એમ બાળચરિત્રો માંડ્યા કહેવા. સ્વામી કહે છે કે દાદા ખાચર, જ્યારે ભગવાન પ્રગટ થયા અને માતા પિતાને એટલો બધો આનંદ થયો છે કે વાત જ કરો. માતા પિતા અખંડ ભગવાનનો ખ્યાલ રાખતા, એક પળે આઘા પાછા જવા દે નહીં. બંનેને બાલ પ્રભુ ઉપર એટલું બધું હેત થયું છે કે એક પળવાર પણ એમને અલગ રાખતા નહીં. શ્રદ્ધા, શાંતિ અને દયા આદિ જે ધર્મની 12 પૂર્વ પત્નીઓ હતી તે પણ આ સમયે દિવ્ય દેહે ધર્મને ઘેરે આવી. તે સિવાય સપૈયામાં જેટલી સ્ત્રીઓ રહેતી હતી તેઓ પણ બધીઓ માંગલિક પદાર્થો લઈને ધર્મદેવને ઘેરે આવી. તે બધી ચતુર સ્ત્રીઓએ વધાવવા માટેના મોતીથી સોનાના થાળ ભર્યા હતા. લાંબળ્યું, બધી સ્ત્રીઓના હાથમાં થાળ હોનાના અને માલકર હાચા મોતીડા. પ્રગટ પુરુષોત્તમને વધાવવા માટે હોનાના થાળ લઈ, હાચા મોતીડા લઈ અને ભરી ભરીને આવી. કુમકુમ, કેસર, ભેળવેલું, ઘસેલું, ચંદન લાવેલી, શ્રીફળ, અક્ષત, ચોખા નહીં, અક્ષત, કણીય ખંડિત નહીં અને અક્ષત કહેવાય ચોખા, હોપારી, નાગરવેલના પાન, લવિંગ અને એલાયચી આદિ પદાર્થોથી બીજા બધા થાળ ભર્યા હતા. આવું બધું લઈને આવી. સૌના હૃદયમાં અતિશય ઉત્સાહ હતો, હર્ષ ભર્યો હતો, મંગળ ગીત ગાતી ગાતી આવી. તે બધી સ્ત્રીઓ ધર્મના ઘરને દ્વારે આવી. તેઓ બાલપ્રભુને મંગળ દ્રવ્યોથી વધાવીને ઓવારણા લેવા લાગી. ઓવારણામાં ખબર પડે, આમ કરીને આમ ટસાકડા બોલાવે ને, બસ ફૂટ્યા ફૂટ્યા. મેં ઘનશ્યામના ઓવારણા લઈ લીધા તારે. હું તેઓ બાલપ્રભુને મંગળ દ્રવ્યોથી વધાવીને ઓવારણા લેવા લાગી, તેમજ મુખથી વારંવાર આશીર્વાદ ઉચ્ચારવા લાગી. સોવરના થાવ, ખૂબ સુખી આર્યો, અમને હવને સુખ આપો. શ્રીહરિના મુખના દર્શન કરવા છતાં તે બધી સ્ત્રીઓને તૃપ્તિ થતી નહીં. ધર્મદેવની દ્વાદશ પત્નીઓ અને છપૈયાની બધી નારીઓને આંખો તરસીને તરસી રહેતી હતી અને મુખને જોયા વિના ક્યાંય ચેન પડતું નહોતું. તેઓ મુખથી બોલતી હતી કે આ બાળક ઘણું જીવો, માતા પિતાનું પાલન કરો. વારંવાર આવું બોલતી અને ભગવાનનું મુખ દેખતી હતી અને હૃદયમાં અલૌકિક સુખને માણતી હતી. વારંવાર આવું બોલતી અને મહારાજનું મુખ જોયા કરતી અને એ મુખને પાછું આમ હૃદયમાં ધારીને અલૌકિક સુખ માણતી હતી. બાલપ્રભુનું હાસ્ય તથા વિલાસયુક્ત મુખ શોભતું હતું. નેત્રો અને કર તથા ચરણોમાં ચિત્ત લોભતું હતું. મુખ તો અતિશય મનોહર અને મંગલકારી હતું. વળી બહેનો બોલી, હે મુરારી, એ અમારું મંગળ કરજો. એમ કહીને તે બધી સ્ત્રીઓ હૃદયમાં પરમ સ્નેહ સાથે પ્રભુની મૂર્તિને ધારીને પોતપોતાને ઘરે ગઈ. બાલ શર્માના પુત્ર ધર્મદેવને તેનાથી અતિશય આનંદ થયો. બાલ શર્માના પુત્ર ધર્મદેવ પ્રભુના પિતાશ્રીને મનમાં બહુ મજા આવી ગઈ. આ બધી બાઈઓએ આવી રીતે ભગવાનને આશીર્વાદ દીધા ને, એટલે પિતા રાજી થઈ ગયા. તે સમયે વધામણાની નોબત વાગતી હતી. ધર્મદેવને આંગણે ઢીબાંગ ઢીબાંગ નગારું ચાલુ જ હતું. મોટું નગારું હોય ને એને વધામણાની નોબત કહે. એ વાગતી હતી. શ્રેષ્ઠ દુદુંભીનો ધ્વનિ પણ ગુંજતો હતો. ભેરી, ભૂંગળ અને શરણાઈના સુર અપાર સંભળાતા હતા. સ્તુતિ અને ગીતોને સાંભળીને ધર્મદેવ હરખથી ગુલતાન થઈ ગયા. આવું બધું વાતાવરણ દાદાને બહુ અસર કરી ગયું. આ જ શુભ અવસર આવ્યો છે એમ વિચારીને બ્રાહ્મણોને દાદા માંડ્યા દાન દેવા. બ્રાહ્મણોનું સન્માન ખૂબ કર્યું. પછી તેમને અપાર અન્ન આપ્યું, ધન આપ્યું, વસ્ત્રો આપ્યા, સોનાના સાજથી શણગારેલા મોટા હાથીઓ દાનમાં દીધા, ઘોડાઓ દાનમાં આપ્યા, દૂધણી ભેંસો આપી પાડી હતી તથા શણગારેલી દૂધણી ગાયો આપી વાછડીઓ હતી, ઘીના ભરેલા મોટા પાત્ર બ્રાહ્મણોને આપ્યા, મોટા મોટા તપેલા પણ આખા ઘીના છલોછલ ભરીને આપ્યા. બોલો, દુભાગા દેવ, લાડવા કરીને ખાઓ, મારા બાપ લ્યાઓ. તે સમયે કોઈ પણ માંગણ આવ્યા હતા તે બધાને ધર્મદેવે જોઈતી વસ્તુઓ આપીને રાજી કર્યા. કોઈ પણ માંગણ આવ્યા હતા, માંગણ માત્ર ને ખુશ ખુશ કરી મળ્યા ને. અરે, જેને અક્ષરધામનો ધણી મળ્યો હોય એ હું ન કરી શકે. તમે કોઈ શું કરી ન, ધર્મદાદાને હું નથી મળ્યું, મન કયો છે, એને ભગવાન મળી ગયા. ભગવાન જ્યાંના હોય બધું એનું જ હોય, બધા માંગણને રાજી કર્યા, મોટું બગાડ્યા હોય ને, હે માગવા હાલી નીકળ્યા છો. અરે ભાઈ, માગવાવાળા ન હોત તો તમે દેવાવાળાનું શું માન દો? દો એ છે જ તમારી મોટાઈ. બધા એમ જ કહી દે, જા જા ને જોતું તારું શું કરીએ, આવડ્યું મોટું થઈ જાય. એની કરતા કોક હાથ લાંબા કરે, આપો અમારે જરૂર છે, તો આમ દેતા વખતે આપણું મોઢું ફૂલાય, હું દાતા એમ. તો એ માંગણ છે તે તું દાતા. ઘણા તો માંગણ ભાળીને ખીજાય બહુ, દાતા ખંપાળીને દાતા જેવા થઈ જાય, પોપડા કરી નાખે. દિયો ભગવાને આપ્યું હોય દેવાનું છે ને, એની જેમ તમે માંગણ હોત તો પ્રશ્ન જ ક્યાં હતો? ભલા માણા ભગવાને તમને દાતારી કરી શકો એટલા તમને મહાન બનાવ્યા છે, ત્યારે માંગણ ઉપર ખીજાવશો કાં? ભલામણા દઈ શકાય તો આપો, નહીં તો રાહ જોડો. હા, તમારી ઉમદા ભાવનાનો હું આદર કરું છું કે દુનિયામાં કોઈ માંગણ ન રહેવો જોઈએ. તમારે દેવું પડે છે એટલે એ ડખો કરોમાં. આ જ્ઞાન તમારું એટલા માટે હોવું જોઈએ કે જગત સર્વે સમૃદ્ધ ને સુખી હોવું જોઈએ. એ ભાવનામાંથી આ વાત નીકળત, કાંઈ વાંધો નહીં કે દુનિયામાં કોઈ માંગણ ન રહેવું જોઈએ. પણ તમારી પાસે માગવા આવે ને, તમારે દેવું પડે, ત્યારે જ તમને આ જ્ઞાન ઉદય થતું હોય ને. તો એ જ્ઞાન તમારે ન દેવું પડે ને, એટલે મારે બેટું માથા કાઢીને ડબક ડબક બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો તમને? દેવાની ભી પડે છે એટલે બાકી જગત સુખી થાય એમાં તમને રસ નથી. અને જો સુખી કરવામાં રસ હોય તો તમારું તમે બધાને વેચી જ દો ને કે સુખી થાવ બાપા. આ તો કોકને દેવું પડે ને વળ ખાવા પડે, અને પાછા કે જગતમાં કોઈ બીમાર કોઈ ગરીબ ન રહેવું જોઈએ. ચિત્ર છો માણસો બધા. ધર્મ દાદાએ તો જે માંગણ આવ્યા એને જે જોચી હતી બધી વસ્તુ આપી. તો પછી આપણે છે ને માણસ બધા સુખી થાય, સમૃદ્ધ થાય, કોઈ ગરીબ ન રહે જગતમાં, કોઈ ઝૂંપડપટ્ટી ન રહે, એવી ભાવનાઓ જરૂર રાખવી. એ સારી ભાવના છે, ખ્યાલ આવ્યો? પણ આપણે દેવું પડે એટલે એ બધી ભાવનાઓ ન કરવી. થઈ શકે તો બે ચાર ઘર બાંધી દો, કોકને કરી દો ને લોકોના કામ, છોકરાની ફી ભરી દો, માંદાનો દવાખાનાનો ખર્ચો દઈ દો, કરો મદદ કરો. સમજાણું? થઈ શકે તો પ્રેમથી કરો, અને જે મદદ કરી હોય ને એ ભૂલી જજો, યાદ તમે ન રાખતા નહીં મરાઈ જાહો. સમજાણું? દાન કરવું, કોકને મદદ કરવી એ વાત સારી છે, પણ એક રીતે એ વાત આપણા માટે બહુ ખરાબ છે. કઈ રીતે? કે જો એ કર્યા પછી આપણને એનું વજન રહેતું હોય અને એનાથી માન આવતું હોય અને આપણો માની સ્વભાવ બની જતો હોય તો આપણા માટે કલ્યાણ કરવાને બદલે કઠણાઈ થઈ કહેવાય. એની કરતાં તો દાનને કોકને મદદ ન કરો ને હારું, સુધરો નહીં કાંઈ નહીં, બગડો જ નહીં. ઘણા માણસ હજારોને મદદ કર્યા પછી, કરોડોનું દાન કર્યા પછી એવા ગાંગડા થઈ ગયા હોય છે ને, તે કોઈ રીતે ભાંગે ભાંગે નહીં, ઓગળે ઓગળે નહીં, કઠણાઈ મોટી કઠણાઈ હોય. આવું થઈ જવું છે બીજાને મદદ કરીને દાન કરીને આવા બગડવું છે? એના કરતાં ન કરવું સારું હો, આવા નવા બહુ સારા. એ ધ્યાન રાખ્યા જેવું છે. અને વાત એક સમજવા જેવી છે કે આપણે જેને મદદ કરીએ, જેને દાન કરીએ, એ માણસ તો બિચારા લાચાર છે, એટલે બે મોઢે આપણા વખાણ જ્યાં હોય ત્યાં કરવાના, આપણને ખુશ કરવાનો, એને પોતાને એમ મનમાં થાય જ અને એ બધું કરે જ. પણ એનો અર્થ કોઈ દી એવો માનવો નહીં કે હવે આપણે કંઈક થઈ ગયા છીએ. આપણે કાંઈ કોઈ દી થઈ ગયા નથી, કોઈ દી થઈ ગયા નહોતા ને કોઈ દી થઈ જવાનાય નથી. એક જ જણ છે જે છે તે પુરુષોત્તમ નારાયણ, એ સર્વના દાતા છે, બાકી બધા ભિખારી છે. આપણે કંઈક આપ્યું છે તે ન્યાથી આવ્યું છે ત્યારે આપ્યું છે. આપણી ભાઈ અમથું હતું હું બોલો લ્યો, માટે કાંઈ પાણી કરવું નહીં કોઈ પણ પ્રકારનું. કેમ બોલ્યાની મહાત્માઓ? આ લોકો છે તે અંધન વગેરેનું દાન દે છે, તો આપણે જ્ઞાન દાન લોકોને દઈએ છીએ, તે આપણે ક્યાં ઘેરે હતું? પુરુષોત્તમ નારાયણ આપે એ જ્ઞાન આપણે બીજાને દેવાનું હોય, એટલે મેન દાતા તો એક જ છે, ઓનલી એક, એક મેવા દ્વિતીય બ્રહ્મ. જ્ઞાનદાતા હોય કે બીજી વસ્તુના દાતા હોય, એક જ માલિક છે ને, સબકે માલિક એક, હિન્દુસ્તાન કે લારી કે ઠાઠે પે લિખા હોતા હૈ. બોલો, હમારા દેશ કિતના જ્ઞાની હૈ, સંસ્કારી હૈ. હમારે દેશ કી લારી હૈ, ઉનકે પીછે લિખા હોતા હૈ કે સબકે માલિક હૈ. બોલો, હિન્દુસ્તાનની લારીઓને જ્ઞાન છે આ દેશમાં, તો એ પણ માથામાં ઉતરતું નથી. કેટલાય વર્ષે અમે આ વખતે બાયકાર મુંબઈ આવ્યા, ઘણા બધા સૂત્રો વાંચતા આવ્યા. અમારે તો રસ્તામાં આ બધા સૂત્રો વાંહે લખ્યા હોય ને, એ બહુ કાયમ લાગે. અદભુત કથા આવે છો, ભગવાન ઘનશ્યામની કથા છે. દાદાએ તો માંગણ માત્રને ખુશ કરી દીધા છે. જોઈતી વસ્તુ આપીઓ, આ જ છે લઈ જાઓ, એમ નહીં. શું જોઈશ બાપા? ધાબળો લ્યો, ધાબળો તારે મણ ઘઉં લઈ જાવ, તારે હું ખૂટે જ. બોલ, એમ રાજી કર્યા. થાય એવું કંઈથી? આપણે તો આપણે જેમ રાજી થવાનું હોય ને એમ ઓલ્યાને રાજી રહેવાનું હોય, નહીં તો ભૂખા કાટ નહીં કી માંગણ નહીં તે. હો, અમારે તો હમણાં બે જણા છે ને, ઘરે કાંઈક રીંગણા વધારે આવી ગયેલા, તો લંઘાઈ ગયા એટલે કોકે કીધું મંદિર દી આવો ને, એટલે મંદિર લઈને આવ્યો ઠેલી ફીરીને. લ્યો રીંગણા એમ જોયા તે, હા લંઘાઈ ગયેલા. પછી કીધું ભલામણા, આ તો લંઘાઈ ગયા, તાકે હારા હોય તો અમે ન ખાઈ, સાના માના રાખો. વાત કરો છો એટલે, આ મંદિર છે કચરા પેટી ન હોય તો બાજુમાં હશે કે નહીં? ન ખાવાય નહીં ખેવજો. આવા દાન કરો, રાજી રહ્યો, રાજી રહ્યો. અત્યારે કોઈ દાતાર છે? આ એમ અહીં પુગાડ્યા એમ હારા કહો, ગુણ ગાવ, ગુણ મોળા દીધા છે, કોઈક દી હારા દેહું, કાંઈક ઉદાર રાખો મન, એમ પાછું તડકાવે આપણને. તારે દેતા શીખ્યા છે કોઈક દી? હશે હશે, કાંઈ વાંધો, લાવો લાવો લાવો. આમ છે બધું. અરે, છપૈયાવાસી લોકોએ પોતપોતાના ઘરના દરવાજાને શણગાર્યા હતા, સ્ત્રીઓએ ત્યાં તોરણ બાંધ્યા હતા. પછી તો માતા અને પિતા બાલપ્રભુના દિવ્ય ભાવને ભૂલી ગયા. લ્યો, ભગવાને માયાનો પડદો નાખ્યો, દિવ્ય ભાવ ભૂલવાડ્યો. સહજ સ્વભાવે તેમને પોતાના પુત્ર માની લીધા, પરબ્રહ્મને પુત્ર માની લીધા, અને મનુષ્ય ભાવ લાવીને તેમને લાડ લડાવવા લાગ્યા. આમ ન કરે તો લાડ લડાવી ન શકે, હામું નામું જોઈ રહેવા, એમાં ક્યાં ધવડાવવા? એટલે ભગવાનને આ કરવું પડે છે, મનુષ્ય ભાવ લાવી દે. માંડ્યા લાડ લડાવવા. ધર્મદેવ અને પ્રેમવતી પૂર્વની સ્મૃતિને ભૂલી ગયા. સ્વયં જાણીને કે અજાણ્યમાં પૂર્વની સ્મૃતિને સ્વપ્ન જેવી ગણીને વર્તવા લાગ્યા. હવે એ ભૂલી ગયા કે જાણીને એમ નરનાટન કરે છે, એ જે હોય તે પણ સ્વપ્ન જેવું પૂર્વનું બધું ગણી અને માંડ્યા વર્તવા. સુખ અને સંપત્તિ વધ્યા, જો ભગવાનના આવવાથી. દુઃખનું ભાન ભૂલાઈ ગયું, પ્રભુ પ્રગટ્યા એટલે બધી વિપત્તિ તણાઈ ગઈ, ગઈ બધી. જે સત્યવાદી હતા તે ભગવાનના પ્રગટ થવાથી બધા સુખી થયા, અને જે ખોટા હતા, અધર્મી હતા, લફંગા હતા, એ બધાએ ભગવાનના પ્રાગટ્યથી દુઃખી દુઃખી થઈ ગયા. આ સિવાયના ભૂમિ ઉપરના જે અસુરો હતા, કે જે દિન રાત દ્વેષ કર્યા કરતા હતા, તે અશુભના સંકેતના રૂપમાં કેટલાક એમને અપશુકન થવા લાગ્યા. તેમને વારંવાર ડાબા અંગ અને ડાબી આંખો ફરકવા લાગી, તેમને વારંવાર ખરાબ સપના આવવા લાગ્યા. તે ઘણા સપનાને દેખીને મનમાં ત્રાસ પામી ગયા. તેમને સપનામાં માથા વિનાનું પોતાનું ધડ દેખાતું, ઊંટ ઉપર બેસીને દક્ષિણ દિશામાં પોતે જાતા હોય એવું લાગતું, તેના ઘર ઉપર હામે મોઢું રાખીને કૂતરા ભણતા હોય આવું માંડ્યું થવા. રાતે દુઃખભર્યો અવાજ હોય તે રીતે ગાયો ભાંભરતી, ઘેર ઘેર કાગડા ક્રૂર અવાજ કરીને બોલતા પાપીઓના ઘરમાંથી, બપોરે નઠારો અવાજ કાઢીને શિયાળો બોલતી, ઘુવડ અને હોલા અત્યંત કઠોર અને ભયંકર અવાજથી બોલતા, ગીધ ગર્જના કરતા અને હમળાઓ ઘર ઉપર ચક્કર ચક્કર આંટા મારતા હતા. લ્યો, અસુરોને ઊંચે આકાશમાંથી સૂર્ય અને ચંદ્ર અને નક્ષત્ર ગણ જમીન ઉપર પડતા હોય એવું એમને અશુભ દેખાતું હતું. આવા બધા એમને અપશુકન થવા લાગ્યા, પાપીઓને. આવા અશુભ અને અપશકનો દેખવા લાગ્યા ત્યારે અસુરોનો ગુરુ જે કાલિદત્ત નામે કહેવાતો હતો, તેણે કહ્યું, હે અસુરો, હમણાં આપણા બધાનું હવે કાંઈ સારું થાય એવું લાગતું નથી, ખરાબ કાળ આવી ગયો છે. હાલો આપણે બધા ભેગા થાવ આના માટે આપણે વિચારવું પડશે, આપણા માથે આપણી દેવી કોપાયમાન થયા છે. અસુરોને બધાને ભેગા કર્યા અને પછી મીટિંગ કરીને ચર્ચાઓ કરે છે. અસુરોનો સંહાર કરવા માટે ચોક્કસ હરિનો અવતાર થયો જ છે. તેણે અસુરોને પોકારીને કહ્યું કે હવે તેનો ઉપાય આપણે કરવાનો છે. કાલિદત્તે બધાને આવું કીધું. અત્યારે જે હરી બાળક જ હશે તેને છળ કપટ કરીને તત્કાળ મારવો જોઈએ. અપાર કૃત્યાઓને પેદા કરીને મોકલો. જેની પાસે જે અસ્ત્ર શસ્ત્ર વસ્ત્ર વિદ્યા હોય તે બધા તૈયાર થઈ જાઓ. તમને કીધું હતું ને પહેલાં કે બધા તૈયાર થઈ જાઓ, આપણો દુશ્મન જન્મશે ખરો, હવે જન્મી ચૂક્યો છે, માટે બધાય તૈયાર થાઓ. આવી રીતે એને વાત કરી. લ્યો કૃત્યાઓ મોકલો, કહે છે. તે જઈને તરત જ હરિનો સંહાર કરશે. આવું કહીને તે કાલિદત્ત મંત્ર જાપ કરવા લાગ્યો. બધા ભેગા થઈને સૌ પ્રથમ આ પ્રયોગ કર્યો, કૃત્યાઓ પેદા કરવાનો અને ભગવાનને મારી નાખવા. આવું કહીને તે કાલિદાસ મંત્ર જાપ કરવા લાગ્યો અને તેણે પ્રાપરૂપ કૃત્યાઓને પેદા કરી. યજ્ઞ કર્યો, મંત્ર જાપ કર્યો, આહુતિઓ આપીને કડાકાને ભડાકા થયા, ગોટાને ગોટા ધુમાડાને, એમાંથી રાક્ષસીઓ પેદા થઈ. આને બાલગ્રહ કહેવાય. નાના છોકરાઓને આ નડે, એક જાતની આ સૃષ્ટિ છે રાક્ષસીઓની. એ મેલા મંત્રોથી એણે એ ઊભી કરી બધી. કૃત્યાઓ બધી પેદા થઈ. કૃત્યાઓ શરીરે અત્યંત કાળી હતી. હવે એનું વર્ણન આવે છે કેવી હતી. માથાના વાળ છૂટા હતા, કપાળમાં સિંધુનો લેપ કર્યો હતો. તે બધી કૃત્યાઓના કાન અને નાક વિંધેલા હતા. ત્યારે તેણે અત્યંત નઠારા રૂપ લીધા હતા. લાંબા લબડતા હોઠ હતા, મોટા ફાડેલા હતા, ઉપર નીચેના દાંત વચ્ચેની જીભને બહાર કાઢી હતી, લબડતું મોટું પેટ હતું, આંખો લાલ હતી, બંને ગાલ ઉપર લોહી લીપાયેલું હતું, માણસની ખોપરીઓ હાથમાં હતી. તે બધી જ કૃત્યાઓ નગ્ન થઈ હતી. પ્રત્યેકના હાથમાં ઉગામેલા ખુલ્લા આયુધ હતા. એવો જ ભયંકર વેશ બનાવ્યો હતો. અસુર કાલિદત્તે તેઓને આજ્ઞા કરી, હે કૃત્યાઓ, છપૈયામાં અમારો દુશ્મન જન્મો છે, તેને તમે શોધી કાઢો અને તત્કાળ એ અમારા શત્રુનો તમે નાશ કરો. તે કામ કરીને તરત મારી પાસે આવો. ત્યારે એ બધી કૃત્યાઓ કે તમે ચિંતા કરશો નહીં, તમારો દુશ્મન મરી ગયો સમજો. ત્યારે કાલિદત્ત કે એમ મરી જાય એવો નહીં, બહુ મોટો છે, દેખાય નાનો. તમને કૃત્યાઓ કહે છે કે તમે શું અમારું બળ સમજીને અમને પ્રગટ કરી, અમારા શત્રુનું માધ્યમ ગાવશો? આમ કાચું ટમેટું ખાઈને એમ ખાઈ જાઓ, ચિંતા કરવામાં નચીન થઈ જાઓ, એમ કહેતા ને તરત એ બધી કૃત્યાઓ આકાશમાં ઉડી. બધી જ કૃત્યાઓ વિરૂપ બની, ભયંકર વિરૂપ, અને મહા મોટી ભૂખી હતી. તે બધી છપૈયામાં આવી. છપૈયામાં રાત હતી, બધા હોઈ ગયા હતા. છપૈયામાં ઘૂસી મારો કાપો કરતી જાય છે. ધર્મદેવને ઘરે આવી, કારણ કે તેને બાલ સ્વરૂપ શ્રીહરિ સાથે વેર હતું. તે સમયે શ્રીહરિ ભક્તિ માતાની પાસે હતા. મા એક ખંડમાં બેઠા છે, બાલપ્રભુને લાડલડાવે છે. આ બધી કૃત્યાઓ ત્યાં આવી. આ બધી જ રાક્ષસીઓ ભક્તિ માતા જ્યાં હતા ત્યાં આવી ગઈ છે. ભગવાનનો નાશ કરવાનો વિચાર છે. અને આવીને ભક્તિને કીધું, કરે એ સ્ત્રી શું કરે છે? તારા મનમાં એમ કે અમે આવા વ્રત કરીએ એટલે છોકરાને કાંઈ થાય નહીં, પણ તું તારા ઈષ્ટદેવને યાદ કરી લે, આ તારો છોકરો અમારી દાઢમ પીલાણો સમજ, એમ કહેતા ને છલાંગ મારી માતાપના હાથમાં જે ઘનશ્યામ હતા એને ઉપાડી લીધા ગલિકીય જાલી, અને દેકારો કરતી ભાગી. બીજી તો કેટલીક ત્યાં સર્જુન કાંઠે બેઠી છે. 250 જેટલી હતી, એમાંથી 50 જેટલી છપૈયામાં આવી છે. ભગવાનને પકડી લીધા. કૃત્યાઓ પડકારીને બોલવા લાગી, મારો મારો, ખાઓ ખાઓ, શત્રુ હાથમાં જ મળ્યો છે, તેને છોડશો નહીં. શ્રીહરિના ઉપર ક્રોધ કરીને કૃત્યાઓએ મોઢા ફાડ્યા અને આયુધો ઉગામ્યા. બાલ સ્વરૂપ શ્રીહરિને કંઠે પકડ્યા છે. છપૈયા ગામની બહાર ઉડીને ગઈ. તે સમયે ભક્તિ માતા પકાર કરીને રડવા માંડ્યા. આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. જ્યારે ભક્તિદેવી આર્તના સાથે રડી પડ્યા ત્યારે તે રડવાના શબ્દોને સાંભળીને ધર્મદેવ આવ્યા. આ ગ્રંથમાં કંઈક બહાર ગયા હતા ને એથી આવ્યા. તે સમયે એકાદશીની રાત હતી, ધર્મદેવ જાગરણ કરતા હતા, ત્યાંથી દોડીને પોતાને ઘેરે આવ્યા એમ કે છે. આવીને બાલ સ્વરૂપ શ્રી હરિને જ્યારે તેમણે દેખ્યા નહીં અને ભક્તિ માતાને મૂર્છિત ધરતી પર ઢળેલા ભાયા એટલે ધર્મદેવ પણ કેળ કપાઈને ધરતી ઉપર પડે એમ પડ્યા. ધર્મ તથા ભક્તિનો વિલાપ સાંભળીને વાયુપુત્ર હનુમાનજી તરત જ ત્યાં આવ્યા. બંનેને રડતા દેખીને બંનેના માથે હાથ મૂકીને કહ્યું, શા માટે રડો છો, બોલો, ઉઠો, જે કામ હોય તે મને કહો, તમારું દુઃખ હું આજે જ ટાળી દઉં. ભક્તિ માતા જાગૃત થયા અને માતાએ કહ્યું, અરે હનુમાનજી, મારા પુત્ર બાલહરિને કૃત્યાઓ ગામ બાલ લઈ ગઈ છે, અહીંથી લઈને ભાગી ગઈ છે, તેઓને તમે મારી ધમકાવીને લઈ આવો, મારા પુત્રને છોડાવવામાં તમે ઘણા સમર્થ છો. ત્યારે હનુમાનજીએ કહ્યું, અરે માતા, બાલહરિની રક્ષા કરવા તો હું આવ્યો છું, તમે મનમાં ચિંતા ન કરો, આપના પુત્રને હું ચોક્કસ લાવું જ છું. પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણનું સ્મરણ કરો, અંતર્યામી તે પ્રભુ સૌને સુખી કરે છે, જે પ્રેમથી મારું વ્રત કરે છે તેને કોઈ દિવસ કષ્ટ આવતું નથી. હનુમાનજી કે તમે તમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો, તમે મારું વ્રત કર્યું છે, તમને કષ્ટ હોય નહીં, હું હમણાં લઈ આવું તમારા પુત્રને. આટલું કહીને તત્કાલ હનુમાનજી બાલ સ્વરૂપ શ્રીહરિને છોડાવવા માટે જ્યારે જેઓ ગામની બહાર નીકળ્યા ત્યારે તેમણે ત્યાં કૃત્યાઓના ઘણા ટોળા દેખ્યા. હળિયાપાટી કરતી હતી સર્જુન નદી સુધી. તે ટોળાઓની વચ્ચે મહાન સમર્થ બાલકૃષ્ણ પ્રભુને જ્યારે દેખ્યા ત્યારે તેમણે ક્રૂર દ્રષ્ટિ કરી અને કૃત્યાઓ સામું જોયું, ત્યાં તો તે બધી કૃત્યાઓ બળવા લાગી. પછી તેણે બાલહરિને ભૂમિ ઉપર ફેંકી દીધા અને મારો મારો એમ પડકારા કરવા લાગી. એટલી વારમાં તો ત્યાં હનુમાનજી પહોંચી ગયા. તેમને દેખીને કૃત્યાઓની ધીરજ રહી નહીં અને જેણકર દિશા મળે એણકર ભાગવા માંડી બધ્યું. ત્યાં અંજની પુત્રે ઊભી રહો એમ પડકારીને કહ્યું, તમારા કૃત્યનું ફળ હું આપું છું, ઊભી રહો, આજ તમને કોઈને જીવતી છોડવાનું નથી. તમે બધી એક નિશ્ચય કરો, આજ મારું પરાક્રમ દેખો. આટલું કહીને તેમણે તે સમયે જોરથી કૃત્યાના માથાના વાળ પકડ્યા, ઉટલું લાંબુ કરીને રોકી બધી ભારો કર્યો અને પછી જટિયા જાલીને માંડે મારો બળપૂર્વક પગની પાટુઓ મારીને જમીનમાં દબાવી દીધી. ત્યારે કૃત્યાએ હાથ જોડ્યા અને દીન આધીન થઈને બોલી, માફ કરો, માફ કરો. એક એક બોલે છો, મેં આપના કરોડો અપરાધ કર્યા, હે મહાવીર, આપ મને છોડી દો, હવે પછી ક્યારેય આ બાળકનું લગારેક પણ નામ નહીં લો, ફરીવાર આ ઠેકાણે અમે ક્યારેય આવીશું નહીં, અને આ બાળકનો નામ જ નહીં લઈ કે છોડી દો, છોડી દો, અમે તમારે પગે લાગીએ છીએ. અરે ક્યારેય અમે નજરે નહીં ચડીએ, અમે ભાગીને દૂર રહીશું, અમારા અપરાધને માફ કરો. આવું બહુ કરગીરી હનુમાનજી તોય ઠપકારતા. પછી બાલપ્રભુએ ઈશારો કર્યો, જવા દો, હું આવા બૈરાન માર્યા તમારું હારું, ભાઈ છોડી દીધી, જાઓ ભાગી જાઓ. ગોળ ગોળ પૂછડું ફેરીને ઘા કર્યો તે જાણીકર પડ્યું ને જ ભાગ્યું, બધી શરીર ભાંગી ગયા બધાને. એમાં વૈતરી અને કોટરા ઇત્યાદિ જે બાલગ્રહ કહેવાય છે તે કૃત્યાનો ગણ એટલે કે ટોળું બહુ મોટું હતું, તે બધું ટોળું ભાગ્યું, સમજાણું, ભયનું માર્યું. અસુરની દુઃખરૂપ જે દશા થઈ તેણે કાલિદત્ત પાસે જઈ અને ચૂપસાપ સંભળાવી. આ બધું ટોળું સીધું કાલિદત્ત પાસે ગયું અને એને જઈને કહ્યું કે અમારે જાતા જવાઈ ગયું, તું મરતો નહીં ને, એમ બહુ વહમા છે. એ તો ઓલા લોઢાના હનુમાન ગઢીવાળા આવ્યા હતા, પૂછડાવાળા, મારી બહેન તોડી નાખ્યા. અસુરની દુઃખરૂપ જે દશા થઈ તે બધી કાલિદત્તે સાંભળી. પછી તેણે એમ કહ્યું કે આ બાળકનો નાશ થઈ શકે એમ નથી, આ કૃત્યાઓ છેલ્લે, અને રિપોર્ટ લખી આપ્યો કે આનો નાશ થઈ શકે એમ નથી. અમને તો તે બહુ સમર્થ જણાયા છે, આ બાલહરિ અસુર માત્રનો નાશ કરશે. પછી રિપોર્ટમાં એમ લખ્યું કે એનો નાશ થઈ શકે એમ નથી, પણ એ અસુર માત્રનો નાશ કરશે, લ્યો, તેમાં કોઈ સંદેહ નથી, કોઈ સંદેહ નથી. આટલી વાત થઈ ત્યાં તો મહાવીર હનુમાનજી બાલહરિને લઈને ભક્તિને ઘેરે પહોંચ્યા. ત્યાં હનુમાનજી આ બાજુ છપૈયા ઘેરે આવ્યા. હનુમાનજીના મનમાં ઘણો જ ઉત્સાહ છાયો હતો, તેમણે ભક્તિના હાથમાં બાલ સ્વરૂપ શ્રીહરિને આપ્યા, તેથી તે દંપતી ધર્મ ભક્તિ ખૂબ જ સુખી થયા. ભક્તિ માતાએ કહ્યું, હે મહાવીર, તમે સાંભળો, તમે અમારી ઘણી મોટી પીડા ટાળી છે, આ પુત્રની તો અમને આશા જ રહી નહોતી, તમે એને નવે અવતારે લાવ્યા છો, તમને અમે અત્યારે શું આપીએ? તમે અમને ઘણી સહાય કરો છો, આવતી કાળી ચૌદશને દિવસે અમે તમારી મહાપૂજા કરીશું, તમને અમે અમારા કુળદેવ માન્યા છે, ખૂબ જ મનમાં હરખ રાખીને અમે ઉત્સવ કરીશું. આમ મા બધું કહેવા માંડ્યા ત્યારે હનુમાનજી બોલ્યા, ભક્તિ માતા આપ સાંભળો, આપના આ પુત્ર અપાર સમર્થ છે, દાદા બધું બોલે છે, તે પ્રાકૃત મનુષ્ય નથી, એમ નક્કી કરી રાખજો. આય હે યહ શ્રી ભગવાના,
આય હે યહ શ્રી ભગવાના,
કહત હું મેં તો નીચે જાના,
કહત
આજે તમારા દીકરા છે
નીચે જા.
એ ભગવાન છે, હનુમાનજીએ ચોખવટ કરી નાખી, કહત હું મેં, આવું કહું છું, તમે નક્કી માનજો. હવે બહુ સરસ બોલે છે,
અક્ષરહી ધામ કે હે સો ધામી,
અક્ષરહી ધામ કે હો ધામી,
અક્ષરધામના ધામી છે અર્થાત સર્વોપરી પરમાત્મા છે.
પ્રગટહી અહ કૃષ્ણ બહુ નામી,
પ્રગટહી
જનક મોક્ષ કરન હિત કાજા,
જનક મોક્ષ કરન હિત કાજા,
ધર્મ કે રક્ષા હિત મહારાજા,
ધર્મ કે રક્ષા હિત મહારાજા,
આયે હે યહ અબ કી હી વેરી,
આયે હે યહ અબ કી હી વેરી,
પર દયા કરીકે ઘનેરી,
તું પર દયા કરીકે ઘનેરી,
ઓ કરીકે ઘનેરી,
કરીકે ઘનેરી.
અક્ષરધામના ધામી જે કહેવાય છે, વેદ વેદાંતમાં જે લખેલા પરમાત્મા છે, એ કૃષ્ણ બહુ નામી પુરુષોત્તમ આજે પ્રગટ થયા છે. શું કરવા પ્રગટ થયા છે? ત્રણેય વાત લખી, જનકે મોક્ષ કરણ હિત કાજા, લોકોના આત્યંતિક મોક્ષ કરવાને માટે પ્રગવાનમાં આવ્યા છે. બીજી વાત, ધર્મ કે રક્ષા હિત મહારાજા, ધર્મની રક્ષા કરવા માટે આવ્યા છે. ધરતી ઉપર અધર્મને બહુ જ જોયો એટલે અધર્મનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા પ્રભુ આવ્યા છે. તુમ પર દયા કરી કે ઘનેરી, ત્રીજું કારણ એ છે કે તમારા ઉપર બહુ દયા કરી છે એટલે ભગવાન તમારે ઘેરે પુત્ર થઈને આવ્યા છે. આયે હે યહ અબ કી હી વેરી, અક્ષરધામના જે ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અબ કી હી વેરી આયે હે, પહેલી વાર આ ધરતી ઉપર આવ્યા છે એમ કે અબ કી હી વેરી, બહુ દયા કરી છે. આ શ્રી હરી આપ ધર્મ અને ભક્તિને અપાર પુષ્ટ કરશે અને જ્ઞાન તથા વૈરાગ આદિ જેટલા આપના વંશ કહેવાય છે તે બધાની વૃદ્ધિ કરશે. જ્ઞાન વૈરાગ આદિ જે કાંઈ ધર્મવંશ કહેવાય છે, ધર્મકુળ, એની ખૂબ વૃદ્ધિ કરશે, અસુરોનો વિનાશ કરશે અને શરણાગત રક્ષક પ્રભુ મારો મહિમા પણ વધારશે. જોયું હનુમાનજી દાદા કે મારો મહિમા પ્રભુ વધારશે. અલૌકિક હે લાલ હી યહ કરહુ હિત જો અપાર, ભય માત્ર દિયો ટાર કે બચન મોર ઉર ધાર. તમે મારી વાતને હૃદયમાં રાખો, આ બાલહરિ અલૌકિક છે, અપાર લોકોનું હિત કહેતા કલ્યાણ કરશે અને ભય માત્રને ટાળી નાખશે, માટે તમે હવે ભય રાખો માં. આટલું બોલીને મહાવીર હનુમાનજી મૌન થઈ ગયા, તેમની બધી જ પીડા ટાળી દીધી અને પછી તરત હનુમાનજી દાદા અદૃશ્ય થઈ ગયા. પ્રેમવતી ભક્તિ માતાએ તે બધું જોયું, પોતે અનુભવ્યું, હૃદયમાં અતિશય આશ્ચર્ય થયું. આ ઘટનાને અલૌકિક સમજીને તેઓ આનંદમાં રહેવા લાગ્યા, મનમાં ખૂબ સુખ થયું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂર્વમાં મહાવીર હનુમાનજીએ કૃત્યાનો પરાભવ કર્યો એ નામે 39મો તરંગ સમાપ્ત થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.